अभी संवत 2501 कार्तक व 14 गुरुवार तारीख 12/12/74 दिने पूज्य श्री कांजी स्वामी नो श्री प्रवचनसार शास्त्र माग्नेय तत्व प्रज्ञापन अधिकार ની ગાથા 102 ઉપર સોણપુરી માં પ્રવચન શ્રી પ્રવચનસાર શાસ્ત્ર પરના સંગ પ્રવચન નંબર 170
નમો નોય સૌરિયંતાણમ નમો નોય સૌદાનમ નમો નોય સૌરિયાન નમો નોય સૌજાયનમ નમો નોય સૌત્રિકાવર્તિ શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન కామదం మోక్షదం శ్రీ ఓంకారాయ నమో నమః మంగళం భగవాన్ మంగళం గౌతమోని మంగళం కుంకుందారి ఉజేంద్రమో సుమంగళం నమస్మరిస్తాయి స్వానుభూత్యాచకాస్తి స్వాయి భవాయ
ప్రవచనసార સૂક્ષ્મ ભાવ છે ને અનંત કાળ થી વાસ્તવિક તત્વની શું મર્યાદા છે એને જાણી નથી. દરેક પદાર્થ આત્મા અને ઉત્તમ એની શું મર્યાદા છે અને એમાં ઉત્પાદ એ ધ્રુવ થાય છે. દરેક પદાર્થમાં નવી અવસ્થાનું ઉત્પન્ન થવું એ જ ક્ષણે જૂની અવસ્થાનો નાશ થવું એ જ ક્ષણે ધ્રુવપણે તે સત્તું ટકી રહેવું એવું એક સમયની અંદર ત્રણ પ્રત્યેકપણે ભિન્ન ભિન્ન હોવા છતાં ત્રણે વસ્તુ તરીકે દ્રવ તરીકે તે એક
થાય.
સમજાય છે કાંઈ એ કે છે ઉત્પાદાદિક નો આ તો મંત્રો છે તત્વના એટલે એ કઈ વાર્તા નથી. એ તો વાર્તા પ્રભુ આત્માની. દરેક રજકમ તત્વ ઈશ્વર એમાં કે છે ઉત્પાદ વર્તમાન તેનામાં જે ક્ષણ કાળે જે દશાની ઉત્પત્તિ થાય જેમ કે આત્મામાં સમ્યક દર્શન અહીં ચારી કરી લીધું ઘણા ભાઈ ઓલામાં દર્શન લીધું જેની વાત બહુ ભાઈ આત્માનું સમ્યક દર્શન આત્મા શુદ્ધ ચૈતન્ય ધન પૂરણ આનંદનો માત પ્રભુ આત્મા છે એના આનંદને માટે બહારની ચીજની જરૂર નથી. એનો આનંદ જે છે એ પૂર્ણ છે અંદર એનો સત્તાનો હોવાપણાનો જે સ્વીકાર થાય એને ઉત્પાદ સમ્યક દર્શન રૂપી ધર્મની દિશાનો ઉત્પાદ કહે છે. ભાઈ તમે કે વેપારમાં આવું આવે ને સંપ્રદાયમાં જાય તો આવી વાત આ મળે. હા બહુ વાત ઘણી વાત એ છે કે તું પોતી આત્મા એ આત્મામાં શુદ્ધ ચૈતન્ય વસ્તુના સ્વભાવની પ્રતિ જે વસ્તુના ભાનમાં વસ્તુ જે ચૈતન્ય સ્વરૂપ છે તેના ભાનમાં એની પ્રતિ જે થાય એ પ્રતિ સહિત
સ્વરૂપમાં નિર્વિકાર ચારિત્ર એટલે વિતરાગી પર્યાય થાય એ ઉત્પાદ. હા, અને પૂર્વની અચારિત્ર પર્યાય હતી એનો તે ક્ષણે તે સમયે વ્યય થાય. ધ્યાન રાખી ના તો સમજે એવી વાત માં તો કરમ છે. સંસારમાં અજ્ઞાનના ભણતર માંથી પણ મેટ્રિક ને એલએલબી ને એને એના પુતરા વંજાડે છે ને સ્કૂલ બને તો કેટલી મહેનત કરે છે તો આ તો સમજવા માંથી એમ ઘણી ધીરજથી વસ્તુની મર્યાદાને જાણવી તો કે છે કે આત્મા વસ્તુ છે એ શરીર આદિ રચનોથી ભિન્ન છે. બીજા તત્વોના હોવાથી આનું હોવા પણ ભિન્ન છે. આ શરીર અને કર્મ આદિ વસ્તુ છે એથી આત્માનું હોવા પણ એને લઈને નથી. એનું અંતર હોવા પણ સત્તા પરથી ભિન્ન પોતાને કારણે પોતે સત્તા હયાતી ધરાવે છે. એવી હયાતી ધરાવનાર ભગવાન આત્મા એની સન્મુખ થઈને જે સ્વરૂપનું વિદનનું ભાન થાય એનું નામ સંયમ દર્શન છે. એ ધર્મની પહેલી સીધી પહેલું પગથિયું એ સંયમ દર્શનની ઉત્પત્તિ તે જ કાળે પરદ્રવ્યમાં રાજતે હું એવી જે મિથ્યા પ્રતીતિ હતી તેનો શુદ્ધ સ્વભાવના ભાનમાં પ્રતીતિથી તે જ ક્ષણે એ મિથ્યા પ્રતીતિનો નાશ થાય. અને તે જ ક્ષણે સંયત પર્યાયની પ્રતીતિની ઉત્પત્તિ અવસ્થા છે. ઉત્પન્ન થવું છે ને ગ્રહ ઉત્પન્ન થાય પર્યાય ઉત્પન્ન થાય છે. અને તે જ ક્ષણે પૂર્વની મિથ્યા પર્યાયનો જય થાય છે. તે જ ક્ષણે ઉત્પાતને જયની નથી વિચિતને કાયમ રહેનારું જે ધ્રુવપણું તે જ ક્ષણે જાણ કાંઈ ત્રણેય પ્રત્યેક પ્રત્યેકપણે ભિન્ન ભિન્ન લક્ષણવાળા વર્તતા હોવા છતાં તેનો કાળ ભેદ નથી, એનો સમય ભેદ નથી. ત્રણના લક્ષણો અને સ્વરૂપ તદ્દન ભિન્ન છે. એવા ત્રણ પ્રકારના જે પર્યાયો એનું સ્વરૂપ તદ્દન ભિન્ન છે. એક ઉપજવું, એક અભાવ અને એક તકવું. ઘટાણ તેનો સમય એક છે, ક્ષણભેદ નથી. એક ક્ષણે એક સમયે ઉત્પત્તિ થઈ અને એના પહેલા ક્ષણે મિથ્યાત્નો જય થયો અને એના વચલા ક્ષણમાં એ ટકી રહી વસ્તુ એમ નથી. ગુજરાતી સમજતા થોડા થોડા અને એમાં આપણા અધ્યાત્મ દાર્શન માટે સાથે પ્રભુભા ભાષા સાદી છે, કઈ બહુ એવી ભાષા કરી નથી ગુજરાતી એ છે કે જે સમયે ક્ષણે કાળે સંન્યાસ દર્શનની ઉત્પત્તિ ભલે તે ત્રિકાળી દ્રવ્યને આશ્રય કહો, ત્રિકાળી તત્વ જે વસ્તુ છે એનો આશ્રય થયો, એનું અવલંબન થયું તે સંન્યાસ દર્શન. તે સંન્યાસ દર્શન અહીંયા તો પર્યાય પર્યાયથી ઉત્પન્ન થાય એમ સિદ્ધ કરવું છે. ઘણી વાતો બહુ બાપુ આ જન્મરણના દુઃખોમાં ઘાણીમાં જેમ કણ પીલાય એમ દુઃખમાં પીલાઈ રહ્યો છે. અજ્ઞાન ભાવે રાગ દ્વેષ અને વિકારી પરિણામમાં પીલાઈ રહ્યું છે, દુઃખી છે. એ દુઃખની દશા પણ પોતાને કારણે પોતાથી ઉત્પન્ન થાય છે. અને દુઃખની દશાના વેદન કાળે દુઃખનું ઉત્પન્ન થવું એટલે વિકારી દશાનું ઉત્પન્ન થવું. પૂર્વનો તે સમયે તે પૂર્વની અવસ્થાનો અભાવ થયો. હવે પૂર્વે પણ દુઃખ જ હતું, પણ એ દુઃખની પૂર્વની દશાની અભાવ થયો અને નવી દુઃખ દશાની ઉત્પત્તિ થઈ. અને તે દુઃખ દશાની ઉત્પત્તિ ને દુઃખનો અભાવ એમાં વસ્તુ ધ્રુવપણે ટકતું તત્વ તો કાયમ રહેવું, એ ત્રણેયના લક્ષ્મણને સ્વરૂપ જુદા હોવા છતાં વસ્તુ તરીકે દ્રવ તરીકે તો એ જ છે. એ બીજા માં ઉત્પન્ન થયું ને બીજાનો વ્યય થયો ને બીજા ક્ષણે ધ્રુવ રહ્યું એમ નથી. આવું સ્વરૂપ ઉતરાવ્યું નથી. પરમેશ્વર વિનેશ્વર વિકરાળ સર્વજ્ઞ પરમાત્મા એની વાણીમાં આ એવું કે દુઃખનો ઉત્પાદ પૂર્વની અવસ્થાનો અભાવ અને સુખરૂપ વસ્તુ તો સુખરૂપ છે અંદર ધ્રુવ. એનું ટકી રહેવું એનો ક્ષણભેદ નથી, એ ક્ષણભેદ નિરસ્ત કરે છે. ક્ષણનો કાળભેદ છે એમ નથી. એમ ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં નિર્વિકારી શબ્દ છે ને માટે સંન્યકત્વ જ્ઞાન પૂર્વક સંસ્કૃત માટે જૈન માટે કુલકુલને પાડે છે. સંન્યકત્વ જ્ઞાન પૂર્વક નિશ્ચળ નિર્વિકારી નિજાનુભૂતિ લક્ષણ એટલે કે ચારિત્રનો ઉત્પાદ. ચારિત્ર એટલે શું? આત્મામાં ચારિત્ર એટલે વિતરાગી પર્યાયની ઉત્પત્તિ. એ શું ઉત્પત્તિ? એનું સ્વરૂપ શું? कि सम्यक ज्ञान पूर्वक चारित्र सम्यक ज्ञान सम्यक दर्शन ने ज्ञान पूर्वक हो सम्यक दर्शन जानती जानू कहा वस्तु की स्थिति अनुभव दृष्टि जानती ये रागना विकल्पना भावना कर्तृत्व की भिन्न प्रभु है ये अंतर में अनुभव वस्तु है तेने अनुसरी ने थती दशा एनी जे प्रतीति एवं ज्या नहीं एने चारित्र ने व्रत ने तप हो सके ये थी कहू कि सम्यकत्व ज्ञान पूर्वक वस्तु भगवान आत्मा पूरण अस्थि हयाती आनंद की धरावना आनंद स्वरूपे जेनी हयाती प्रभु आत्मा की कहता एनु सम्यक ने ज्ञान पूर्वक निचल निर्विकारी दवेनी एवी अंदर स्थिरता मुताबी है निचल निर्विकार मावर्तना परिणाम विकल्प है तो विकार है ये कहीं चारित्र नहीं नीच निर्विकार निज अनुभूति निज अनुभूति आत्मा आनंद स्वरूप एनो अनुभव एवी जी स्थिरता वितराग चारित्र पर्याय उत्पाद शांति थी तो धीरे थी भैया मार्ग आते एने धर्म विष्णु की है जैन दर्शन में आया ने वाड़ा में रहा थता एने वितराग ने क्यों तत्व केम केवु के नहीं खबर एम ने साधु थे एम ने व्रत ली ये बदा बाल व्रत ने बाल सत्य वस्तु की सत्ता भगवान आत्मा होवापण त्रिकाल आनंदपणे होवापण त्रिकाल ज्ञानपणे होवापण त्रिकाल शांतिपणे होवापण त्रिकाल प्रभुतापणे होवापण टिकाल एवं परमेश्वरपणे परम ईश्वरतापणे होवापण एनी अंतर में प्रतीति सम्यक दर्शन ने ज्ञान एनी प्रतीति सम्यक दर्शन ने ज्ञान ये पूर्वक पी ए स्वरूप में जेने प्रतीत में ज्ञान में लीधु है आ आनंद स्वरूप से पूर्ण से हूं एवं प्रतीति में ये रवे रमे ये निचल निर्विकार निज अनुभूति लक्षण जेनु भगवान आत्मा आनंद नो अनुभव निज अनुभव जेनु लक्षण एवं वितरागी पर्याय અત્યારે તો લોકો બહાર થી આ એક નથી સમ્યક દર્શન નહીં સમ્યક જ્ઞાન બધા ધર્મો પરખા છે બધામાં પણ છે કાંઈ એવી માન્યતા રાખી અને કંઈક વ્રતને આદી લીધી એને માને ચારિત્ર આ મોટી ભ્રમણા આય તો કે છે એ આત્મા પોતાનો નિજ અનુભૂતિ આ સમ્યક દર્શન ને જ્ઞાન પણ નિજની પ્રતીતિ ને સ્વસંવેદન જ્ઞાન એ ઉપરાંત નિદાનુભૂતિની નિર્વિકારી વિતરાગી દશા એ ચારિત્ર, એ ચારિત્રનો ઉત્પાદ છે. અને રાજાદી પરદ્રવ્ય કૃત પરિણત રૂપ ચારિત્ર પર્યાય નિવાસ વિકલ્પ જે છે કઈ દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો, એનું જે એકત્વ બુદ્ધિ હતું એ મિથ્યાત હતું, એમાં એમાં એકાગ્રતા એ અચારિત્ર હતું. રાગાદી પરદ્ર એકત્વ પરિણતિ રૂપ ચારિત્ર પર્યાય અચારિત્ર પણ થઈ ને નાશ. અચારિત્ર જે રાગના વિકલ્પની પરિણતિ હતી અવસ્થા, એનો થોડો નાશ અને નિર્વિકારી નિશ્ચળ નિજ અનુભૂતિ લક્ષણ એ વિતરાગી પર્યાય. અને બે વચમાં તદુભય આધાર, એ ઉત્પત્તિ અને વયનો આધાર. સમજાવું કાય, એ ઉત્પત્તિ અને વ્યય નિર્વિકારી દશા ચારિત્રની પર્યાય આનંદદાયક પર્યાય ઉત્પન્ન થતા, અને પૂર્વની દુઃખ અચારિત્ર એટલે દુઃખ દશાનો વ્યય થતા, વ્યયનો આધાર જે દ્રઢ વસ્તુ છે આત્મદ્રવત્વ અવસ્થા રૂપ પર્યાય અને સ્થિતિ, એ પણ એક ભાગ છે ને એ પર્યાય જીતી. વિતરાગ ચારિત્ર પર્યાય કાય રે વસ્તુ શું થતા. અતિન્દ્રિય આનંદની સંજ્ઞક દર્શનને જ્ઞાનપૂર્વક ઉત્પત્તિ અને પૂર્વના દુઃખ દશા અચારિત્ર કહો, રાગ દશા કહો, વિકાર દશા કહો, એનો તેજ ક્ષણે વ્યય, તેજ ક્ષણે બેનો આધાર એનું દ્રવ, એ પણ એક પર્યાય થઈ છે ને દ્રવ અવસ્થાનું પર્યાય એનો એમ છે, એ પણ એક ભાગ છે ને. હા હા, માણસભાઈ વિતરાગનો બહુ ઘણો છે ભાઈ, આ બાળકી માની દે કે દયા પાડી ને આ વ્રત થયા અને અપવા કર્યા ને એ બધી વાત ભ્રમણા અને અજ્ઞાન રાગ છે. ત્યાં તો ભગવાન આત્મા જેવા પૂરણ સ્વભાવે એક એક શક્તિ આદિ પૂરણ સ્વભાવે છે, એની પ્રતીતિ અને એની રમણતા એના ઉત્પાદ કાળમાં જે ઉત્પાદ છે એ જ કાળમાં પૂર્વના અરાગ રાગ ને દુઃખની દશા અચારિત્ર દશા એનો તેજ ક્ષણે નાશ છે, અને બેનો આધાર ધ્રુવ પર્યાય સ્થિત છે. આવું ઘણું આવું સૌથી શું માન માનજી તો શું કે પકડા છે ભાઈ, આવું સ્વરૂપ છે જેનું. હા હા, ઈતિ લક્ષણ સંગની ઉત્પાદન જોશો. હા હા, એમાં દાખલા એટલા ભાઈ મને ઉત્પાદ આદિનો ક્ષણભેદ, ત્રણનો કાળભેદ ખંડન કરી નિરાકૃત કરી એવો ગ્રંથ એમ સમજાવે છે. ત્રણ થઈને વસ્તુ છે એમ સમજાવે છે. સ્વરૂપ ત્રણ ના ભિન્ન ભિન્ન, સ્વરૂપ એક નથી. ધન્યા દર્શન ને આનંદ ની ઉત્પત્તિ નું સ્વરૂપ તો એ આનંદ છે, એવો ભાવ એ મૂકો છે. અને પૂર્વ પર્યાય નો વ્યય અભાવ એ એનું સ્વરૂપ છે, અને બે નો આધાર એ ધ્રુવ એ એનું સ્વરૂપ છે. એમ ત્રણ ના પ્રત્યેક ભિન્ન સ્વરૂપ હોવા છતાં વસ્તુ એક જ થાય છે, એ આત્મા છે ત્રણે કહીને. સમજાણું કાંઈ મુંબઈ જવા માંડ્યા 2000 માણસ માં હું માંડવા બે હું કેવા માંડવા છે. બાપુ સ્વની વાત એવી છે, અને જે રીતે છે તે રીતે એના જ્ઞાન માં આવે એવી જે ઉત્પત્તિ જ્ઞાન ની થાય, એ જ ક્ષણે જ્ઞાન નો એના અભાન નો માસ થાય, અને તેનો આધાર એની ધ્રુવ ટકી રહેલો હોય. એ ત્રણ ના ક્ષણ ભેદ નો કાળ ભેદ નો નાશ કરી, એ કાળ ભેદ નથી, ત્રણ નો એક સમય છે, છતાં એ વસ્તુ એ દ્રશ્ય છે. આટલા શબ્દ નો અર્થ કયો? ઉત્પાદાદિક નો ક્ષણ બે નિરસ્ત કરીને કેવો દ્રવ્ય છે એમ સમજાવે છે. સંવેદમ ખલુ દવમ સંભવ થી ના સસની નીચે હરી ઉત્પાદ દ્રવ્ય વિનાશ સંમિત અર્થ સમવેત છે. એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય તેથી એક દ્રવ્ય છે. એનો અનુયાદ કરવો નહીં, કારણ કે અર્થમાં બીજો પ્રભાવ છે. દ્રવ્ય આત્મા વસ્તુ કે રજકણ વસ્તુ આદિ દ્રવ્ય કેમ કહ્યું? દરેકને દ્રવ્ય આત્મા અને રજકણ આ પાંચ અને છેલ્લો ફૂટે કટકો છેલ્લો જૂનામાં જૂનો એને રસકણ ને દ્રવ કહીએ, પરમાણુ દ્રવ. ભગવાન આત્મા સૈકન દ્રવ્ય, એ દ્રવતી થી દ્રવ્યમ, એ પર્યાય ને દ્રવે છે. જેમ પાણીમાં તરંગ ઉઠે છે એમ દરેક દ્રવ્યમાં નવી પર્યાયનો તરંગ ઉઠે છે, તેથી તેને દ્રવ્ય કહેવામાં આવે છે. હવે એ દ્રવ્ય એક જ સમયમાં છે ને, ઉત્પાદ સ્થિતિ ને નાશ નામના અર્થો સાથે એ ત્રણેય અર્થ કીધું છે. સત્યાસી ગાથા માં સત્યાસી ગાથામાં સમજાય પર્યાય પણ અર્થ છે. એટલે શું? જે આત્મામાં રાગની પર્યાય ઉત્પન્ન થાય એ પણ એને અર્થ કહેવામાં આવે છે. અથવા આત્મામાં પોતાના સ્વરૂપના અનુભવની પ્રતીતિ ઉત્પન્ન થાય એ એક સમયની દશા, એને અર્થ કહેવામાં આવે છે.
બરાબર.
અને પૂર્વની અવસ્થાનો વ્યય થાય એને અર્થ કહેવામાં આવે છે, અને ધ્રુવ એને પણ અર્થ કહેવામાં આવે. એ ये अर्थों साथे चलावी पण हत्याची मा कि भाई उत्पात वैने जो एवा शब्दों की भिन्नता है पण એનું વાત તરીકે એક રૂપે કેવું હોય તે અર્થથી કહેવાય. સત્યાસિંહભાઈ એમ અર્થ વાચક તરીકે આમ ઉત્પાદ ભય ધ્રુવ એવા શબ્દો ભિન્ન પડે છે અને એના ભાવો પણ વાચક તરીકે ઉત્પાદ ભય ધ્રુવ ભિન્ન પડે છે. પણ છતાં એ ત્રણેયને એક એકને અર્થ તરીકે કહેવામાં આવે છે. ઉત્પાદ પણ અર્થ છે, જાણવામાં આવે છે માટે વ્યય પણ અર્થ છે, ધ્રુવ પણ અર્થ છે. અત્યાસી ગાતા છે ને અત્યાસી ગાતા મારી દ્રવ્યો ગુણોને પર્યો તો અર્થ સંન્યાસી કયા ગુણ પર્યાયનો આત્મા છે દ્રવ્યજીનો ઉપદેશમાં છે ને. રૂ ધાતુમાંથી અર્થ શબ્દ બન્યો છે. રૂ એટલે પામવું, પ્રાપ્ત કરવું, પહોંચવું, જમવું, આટલા બધા અર્થના શબ્દ છે. એટલે પામવું, પ્રાપ્ત કરવું, પહોંચવું, અર્થ એટલે જે પામે, પ્રાપ્ત કરે, પહોંચે, જેને પમાય, પ્રાપ્ત કરાય, પહોંચાય, તેને અર્થ કહેવામાં આવે. અહીં તો અર્થ ધર્મ અર્થ ને કામ અર્થમાં તો પૈસો કહેવાય છે. મહેન્દ્રભાઈ અહીં તો કે છે દરેક વસ્તુનો ઉત્પાદ લઈને ધૂ કે ત્રણેયને અર્થ કહેવામાં આવે. સમજાણું કઈ કેમ કે તે તેને પામે છે, પર્યાય પર્યાય ઉત્પાદ ઉત્પાદને પામે, જય જયને પામે, ઉત્પાદ ઉત્પાદને પહોંચી વળે છે, જય જયને પહોંચી વળે, ધ્રુવ ધ્રુવને પામે પહોંચી વળે. સમજાણું કઈ એક વસ્તુમાં રચણ પોઈન્ટ આ તો ઘણ્યા ઘણા રચણ નીકળી ગયા જડ માટી છે, આ તો ઘણા રચણ, પણ એનો એક પોઈન્ટ છેલ્લો ટુકડો એમાં પણ જે રંગની અવસ્થા ઉત્પન્ન થવી અને પૂર્વની અવસ્થાનો વ્યય થવો અને અવસ્થા એવી ધ્રુવ પર્યાયનું રહેવું એ ત્રણેયને એક શબ્દ કહેવું હોય તો અર્થ કહેવામાં આવે છે. સમજાણું કઈ કેમ કે તે પર્યાય પર્યાયને પાંચ પ્રાપ્ત કરે છે, વ્યય વ્યયને પ્રાપ્ત કરે છે, ધ્રુવ ધ્રુવને પ્રાપ્ત કરા. એમ હવે આત્મા આત્મામાં વસ્તુનું પૂરણ સ્વરૂપ જે ભગવાન આત્માનું છે એની અંતર્મુખ થઈને નિર્વિકલ્પ પ્રતીતિ થઈ તે સંયક પર્યાય પોતે પોતાને પામે પૂછે છે માટે તેને અર્થ કહેવામાં આવે છે. હા અને પૂર્વની પર્યાય મિથ્યાત્મનો વ્યય એને પણ અર્થ કહેવામાં આવે છે. કેમ કે વ્યય વ્યયને પોતેને પ્રાપ્ત કરે છે, પરને પહોંચે ને પ્રાપ્ત કરે છે એમ છે. હા તો સુજાનમલજી સાંભળવાનો મળે કોઈ મળે તો ભાઈ અમે ઢોકા હોય ત્યારે આવે ને એનો એ શરીર શરીર છે, આ તો માટી છે ને, જળ ધૂળ જી આમ જે આમ થાય છે આમ છે દાખલા પ્રશ્ન અંગુલી દ્રવ્ય વક્ર વસ્ત વક્ર પર્યાય વસ્ત થાય છે ને એમાં એકાંગી છે સમય આંગળી છે ને જુઓ આંગળી સીધી છે વક્ર વસ્ત વક્ર થઈ તે સમયે સરળપણાનો જય છે વક્રપણાનો ઉત્પાદ છે અને રજકણની ધ્રુવતાનું ટકવું છે એ આત્માને લઈને નહીં આંગળી આમ થાય એ આત્માને લઈને નહીં એ આમ થાય એ અવસ્થાની ઉત્પત્તિ એને પૂંચી વળી પર્યાય માટે તેને પર્યાયને અર્થ કહેવામાં આવે છે અને જે સમય વક્રતાનો છે વાંચી એ જ સમય સરળતાના અભાવનો છે સરળતાનો અભાવ જાય તેને એ પર્યાય પહોંચી વળે છે હા ધ્રુવ નહીં ઉત્પાદ નહીં વક્ર પર્યાયમાં ઉત્પાદ વક્રનો ઉત્પાદ એમાં વ્યય નહીં એને પહોંચી હોય એને ધ્રુવ ન પહોંચ્યું સમજાણું કઈ આ બધા હોશિયાર હોય તો બહુ કામ કરે ને નહીં હજી ભાઈ દીક્ષામાં દુશ્મન ઉઠાપે આમ ઘીના દબા ને આ બધું કે છે કઈ કરી શકે એની આત્મા એમ છે સમજાવું કઈ હા હા ડબો એક છે ઠેકાણે એનાથી આમ થાય છે જવામાં જાય છે ડબો જાય એ પહેલાની અવસ્થાનું જય પછી એનો ઉત્પાદ એમાં રજકણો મૂકી એ ત્રણેયને અર્થ કહેવામાં આવે છે એ ત્રણેય ત્રણ ત્રણ પુત્રતાથી થયેલા છે હા એ એટલે આમ ડબો આમ મૂક્યો માટે હાથથી એમ થયું એમાં એમ નથી નહી વાત હવે જીભ ની દયા પાડો અહીં કે જે પર ની દયા પાડી શકે નહીં જીવ પરનું જીભનું ટકનું એની પર્યાય ને પ્રાપ્ત તો એનો એનો પર્યાય કરે છે આનો વિકલ્પ આવ્યો કે આને ન મારું કે દયા પાડું માટે ક્યાં દયા પડી છે એમ નથી ગૌરંગભાઈ હું ઐશિયા છી હું આવ્યું છું કે દયા દયા આવ્યું છું વાત કહેવું કહ્યું છું ને કેમ કહ્યું શબ્દમાં ડાયો આત્મા જેઠો ક્યારે કહેવાય કે પોતાની પર્યાયને ઉત્પન્ન કરે સંયજ્ઞ સંજ્ઞાની ત્યારે એ ડાયો ને જેઠો કહેવાય પીપર નો રાખો આપણે દયા જેઠા વધવાન માતા ને છે પીપર રાખતા ચોહટ કોઈ પીપર થાય ને ખોટી પીપર ઘૂંટી ને ચોહટ કોઈ ટીખાસ નીકળે ને સરપરાય સરપરાય ચોસઠ કોરી એ અંદર માં છે તે બહાર આવે છે એ વાત કરતા ગીરી માં થાય લજ્જા પ્રગતિ ઉર્મે વાલ દેવા
સૂચન આપતા અને ઘેરે કરતા એવા બહુ જાજા મોટા અંદર આ સંપ્રસંગ નહોતા બે ચાર લોકોમાં ગશે પણ છતાં આવું
એમ ભગવાન દયા જેટલા ત્યારે કહેવાય આ એમાં જે દાપણ ભર્યું છે આત્મામાં અંદર જ્ઞાન ને આનંદ એને અંદર એકાગ્ર થઈને જે જ્ઞાન ને આનંદ બહાર કાઢે એ દાયો એ જેઠો એ દાપણમાં જેઠો મોટો ઈ મિંદભાઈ તમારા બધા હીરાન માલિક ના વેપાર કે દૂર ને કે
પોતાની પર્યાય કરે
પોતાની પર્યાય સંન્યક પ્રગટ કરે તેને અર્થ કહીએ તે પર્યાય પર્યાય ને પ્રાપ્ત ને પહોંચી વળી છે ગજબવાત છે વિતરા સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકના તીર્થંકરે કહેલા તત્વો એનું વર્ણન પ્રવચન સિદ્ધાંત સાર દેવધ્વનિનો આ સાર છે અરે એવા ત્રિણલોકના નાથ એના પ્રજા વિરોધમાં સમજાણું પણ વસ્તુનો વિરોધ નથી કે છે અમને રાહ ભગવાન સ્વરૂપે પૂર્ણાનંદનો નાથ આત્મા એનો કે સમયમાં એને વિરોધ નથી પર્યાયની સમીપમાં એ આત્મા છે શું કહ્યું જેને એ ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરી અને જ્ઞાન પ્રાથમિક તેનું પર્યાયમાં અવસ્થામાં એના સમીપમાં એ થાય એ પર્યાયને દ્રવ્યનું વિરહપણું નથી છતાં એ દ્રવ્યનું સ્વરૂપ ને પર્યાયનું સ્વરૂપ બે દિન છે ભગવાન તો ભિન્ન છે સમજાવું કઈ તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમેશ્વર જેને ઇન્દ્રો પૂજે એકાવતારી ઇન્દ્રો એક ભોળે મોક્ષનારા પતિ પત્ની બે એકાવતારી છે સખરે ઇન્દ્ર સુધર્મ દેવલોકમાં પતિ અને પત્ની બે એક ભાવ કરીને મોક્ષનારા છે એ ભગવાનની વાણી સાંભળે જે ત્રણ જ્ઞાનમાં ભણી જેને એક ભવે તો હવે મોક્ષ થવાનું છે એ પણ જેની વાણી સાંભળે ત્યાં એ ભગવાન એમ કહેતા ભાઈ તમે જે જ્ઞાનની પર્યાય જે ઉત્પન્ન થાય છે એને એ તારી પર્યાય પહોંચી વળે છે એને અમારી શબ્દની વાણી પહોંચે માટે તે પર્યાય જ્ઞાનની થાય છે એમ નથી સમજાણું કાંઈ એ પર્યાય એ ઉત્પન્ન થઈ સમજણની એની એને અને પૂર્વનું જે જ્ઞાન એવું મોટું એનો અભાવ થયો એ પણ એ પર્યાય અભાવને અભાવ વાળી પર્યાય પહોંચી વળી અને બે માં આધારભૂત વસ્તુ ભગવાન ચૈતન લક્ષ્મી વાળો પ્રભુ એ ધ્રુવ છે એ ધ્રુવ ને પોતે પૂછે છે પોતે પોતાનું રાજ્ય છે એ ઉત્પાદ વયને લઈને ધ્રુવ પણ રાખ્યું છે કે ધ્રુવ ને લઈને ઉત્પાદ પણ થયું છે કે વ્યયને લઈને ઉત્પાદ પણ થયું છે એમ નથી માચી ત્રણેય ને અર્થ કહેવામાં આવે. એ આવ્યું ને જુઓ, પ્રાથિતિ ને નાશ નામના અર્થો સાથે ખરેખર સંવેદ છે. સંવેદ એક મેદ છે, સમવાય વાવ પદાર્થનો પૂર્વક જોડાયેલો. દરેક પદાર્થનો ઉત્પાદ જઈને ધ્રુવ તે પદાર્થનું સ્વરૂપે છે. એક મિનિટ છે ત્રણેય થઈને. તેથી તે ત્રિક ખરેખર દ્રવ છે, ત્રણ થઈને દ્રવ છે. સમજાણું કઈ? અરે એને સંસારમાં એક ભણવાના જ્ઞાન માંથી પણ કેટલા ઉજાગરા કરે. આ મેટ્રિક વાળા પેલા કરતા એવું સાંભળતા, મેટ્રિક બનતા ને પેલા ચોટલી બાંધતા, ચોટલી હશે નહીં. હવે તો ચોટલા બોટલે ક્યાં ગયા, ચોટલી બાંધીને દીવા નામ દે ધૂલ હોય ખેંચે, ચોટલી ખેંચાય જાગૃત થાય. એવી મહેનત અજ્ઞાનની પાપ આટલું કરતા હતા. આવા આત્માની વાત, આવું સ્વતત્વને પરતત લઈ એવી એની અદ્ભુતતા એને સમજવા માટે તો એને ઘણો પુસ્તક ઘણું એમાં ધ્યાન દેવું પડશે. સમજાણું કઈ એ છે. એ ત્રિક ખરેખર દ્રવ છે. હવે ટીકા, પ્રથમ શંકા ઉપસ્થિત કરવામાં આવે છે. શૈલી જે હોય છે ને એનાથી બીજી રીતે વાત કરવાની ટીકાની શૈલી છે. અહીં વિશ્વમાં આ જગતની અંદર વસ્તુની જે જન્મ ક્ષણ હોય, પદાર્થમાં જે ક્ષણે જે અવસ્થા સમયે ઉત્પન્ન થાય, તે જન્મથી જ વ્યાપ્ત હોવાથી સ્થિતિ ક્ષણ અને સ્માર્ટ ક્ષણમાં હોય એમ શંકા કરે છે. એટલે કે જેમ આત્મામાં સંયોગ દર્શનની પર્યાયની ઉત્પત્તિ છે, જે ક્ષણે તે ક્ષણ સ્થિતિ ક્ષણ ને નાશ ક્ષણ નો હોય એમ કે છે શંકા કરે. જુદી હોય જે સ્થિતિ ક્ષણ હોય, જે ટકવાનો કાળ હોય, તે બંનેના અંતરાળમાં ઉપજવો ને ગય એની મજમાં આમ ધ્રુવ હોય કે છે જુદે ક્ષણે. સ્થિતિ ક્ષણ ને બંને અંતરાળમાં ઉત્પાદ ક્ષણ ને નાશ ક્ષણ ની વચ્ચે ગઢપણે રહેતી હોવાથી જન્મ ક્ષણ ને નાશ ક્ષણ ન હોય, તે ઉત્પત્તિનો કાળ નહીં, તે નાશનો કાળ નહીં, તે સ્થિતિનો કાળ હોય એમ કે છે. જે સ્થિતિનો કાળ હોય તે ઉત્પત્તિનો કાળ નહીં, તે નાશનો કાળ નહીં. ઉત્પત્તિનો કાળ જે છે એ નાશનો કાળ નહીં, સ્થિતિનો કાળ નહીં. વ્યયનો કાળ છે એ ઉત્પત્તિનો કાળ નહીં, સ્થિતિનો કાળ નહીં. સ્થિતિનો કાળ છે તે ઉત્પત્તિ વ્યયનો કાળ નહીં એમ શંકા શંકા કરે છે. ગ્રંથ ભેદ હોવા જોઈએ. જેમ એક રૂઢું છે એમાં આમ જ્યાં કર્યું તે અંદર પ્રકાશનો ન્યાય થયો, રહી પ્રકાશની ઉત્પત્તિ થઈ અને લૂઢાનું ધ્રુપ બન્યું. તો આ કહે છે કે પ્રકાશ થયો એ ભીન કાળે, કાટનો નાશ થયો એ ભીન કાળે, અને અંદર લોઢું રહ્યું એનું ચિંતા આવશે.
ચિંતા
થશે જે વખતે ઉત્પન્ન થાય તે વખતે ટકે જે રીતે એમ કે છે. એમ કે છે
છોકરું જમ નહીં તમે મળી
જે વખતે ઉત્પન્ન થાય તે વખતે નાશ થાય એનો એનો ક્યાં છે? શું બીજીનો નાશ? સમજાણું કઈ? એરિયા હોય લાયસન્સ કરી કેવડી એરિયા હોય જે સમય બંધ તે સમય નિંદ્રા નો ઉત્પાદ થયો કર્મ નો ત્યાં અને ઉત્પાદ વખતે તેને નહી કે ત્યાં ઉત્પાદ વખતે કઈ ક્યાં નથી એનો એનો કઈ તો પછી છે. છતાં એમ કે જે સમય જીવી આવે એ બંધાણ એ સમય નાશ થાય છે. છતાં જે બંધાણની પર્યાય છે એ ઉત્પાદ છે તે વખતે એનો વ્યય નથી. તે વખતે પૂર્વની પર્યાયનો વ્યય છે. હા એ વાત છે ને સાસુમાં છે એ કરતા જ નથી. હા હા નાના નાના કાળનો એક સમય એમાં પણ જે એક એક ચીજમાં ત્રણ અંશો થાય તેનો કાળ ભેદ શંકાકાર કહે છે એમ નથી કે છે. જે નાક્ષણ હોય જે જન્મક્ષણ ને નાક્ષણ ન હોય જે દ્રઢપણે રહેતી હોવાથી સ્થિતિનો કાળ છે તે જન્મક્ષણ ને નાક્ષણ ન હોય એમ કે છે. ટકે વખતે મરે અને ઉપજે ટકે એ વખતે ઉપજે ને નાશ થાય. ઉપજવાનો કાળ ભિન્ન છે નાશનો ભિન્ન છે ટકવાનો ભિન્ન છે. વસ્તુ ઉપજીને ટકીને પછી નાશ પામતી હોવાથી જોયું એમ બોલે આમ ચક્ર વસ્તુ ઉપજી ને ટકી ને પછી નાશ પામે જન્મ ક્ષણ ને સ્થિતિ ક્ષણ ન હોય. આમ દલીલથી વિચારતા ઉત્પાદાદિકનો કાળ ભેદ હૃદયભૂમિમાં ઉતરે છે. ઉત્પાદનો સમય સ્થિતિનો સમય નાશનો સમય ભિન્ન ભિન્ન હોય છે. હા હા એક ન હોય એમ વાત હૃદયમાં બે શંકા વાંકે તો જાડી બુદ્ધિ વાળો શંકા કરે છે. પણ જે વખતે ઊંચે એ વખતે વળી ટપતું હોય ઊંઘું છે એ વખતે એ રહે. જે વખતે વ્યય થાય એ વખતે પત્ર ઉત્પાદ થાય એમ અમને હૃદયમાં બેસતું નથી. ત્રણના ત્રણ સમય ભિન્ન ભિન્ન હોય કાળ ક્ષણ ભિન્ન હોય એમ હૃદયમાં ઉતરે છે. એ શંકાનું સમાધાન એ પ્રમાણે ઉત્પાદાદિકનો ક્ષણ ભેદ હૃદયભૂમિમાં તો જ ઉતરે. હવે આચાર જવાબ આપે એ ઉત્પાદ રહીને ધ્રુવનો કાળ ભેદ હૃદયમાં તો જ બેસે. જો દ્રવ પોતે જ ઉપજે છે એમ હોય તો દ્રવ વસ્તુ ઉપજતી હોય તો એમ થાય કે મારો વસ્તુ ઉપજેનો કાળ ભેદ પોતે જ અવસ્થિત રહે. એટલે પોતે ઉપજે છે ને પોતે જ અવસ્થિત રહે છે અને પોતે જ નાશ પામે છે એમ સ્વીકારવામાં આવતું હોય તો કાળ ભેદ લાગુ પડે.
દ્રવ પોતે ઉપજે ને બનશે ને ટકે એમ ક્યાં છે? એનો અંશ ઉપજે બનશે ને ટકે એમ છે.
લોજિક થી તો વાત કરે જ, પણ હવે જેને એ અભ્યાસ ન મળે પરંતુ તે તો સ્વીકારમાં આવ્યો નથી. એટલે કે આત્મા જ પોતે પર્યાય પણે ઉપજે, આત્મા જ પોતે પર્યાય પણે જઈ પણે, આત્મા પોતે ધ્રુવ, એમ દ્રવ ના ત્રણ ભાગ હોય તો એ વાત સૂચે એમ હોય, પણ એમ તો છે નહી. દરિયા એવના જ ઉત્પાદાદી છે, વસ્તુના ત્રણ અંશો એના ઉત્પાદ વળીને ધ્રુવ કહેવામાં આવે છે. દ્રવ નો ઉત્પાદ વળીને ધ્રુવ એમ નથી કહેવામાં આવે. આવી તો વાત સાંભળવા એ કરવું થાય ત્યારે માન સમજાય. અને હું એક તો રાજા, પછી કઈ દીક્ષા લીધી ને ભગવાન પણ દીક્ષા કોને કેવી, સંકેત કોને કેવું સમજાવી ને દીક્ષા લીધી સમજાવું કાંઈ. એ છે એ ત્રણ જો વસ્તુના કહી, વસ્તુ પોતે ઉપજે, વસ્તુ પોતે જય થાય, વસ્તુ ટકે, તો ત્રણ વાત બરાબર બે. પણ એ વસ્તુની વસ્તુ આ ક્યાં એમ સ્વીકારવામાં આવી છે? એ વસ્તુના ત્રણ અંશો સ્વતંત્ર પ્રત્યેક અંશ છે. આ પર્યાયના ઉત્પાદી એમ સ્વીકારવામાં અનંત અને સિદ્ધ કરવામાં આવ્યું છે, એમ સ્વીકારવામાં આવ્યું છે અને એમ સાબિત કરવામાં આવ્યું છે. જ્યાં ક્ષણ ભેદ ક્યાંથી હોય, હા, જે વખતે કીધું ને અંગુળી એમ સંસારી જીવનો, સંસારી જીવનો મરણ કાળ તે જ ક્ષણે રુજુ ગતિ ઉત્સવ થાય, ગતિ પ્રભાવમાં જાય. મરણનું થવું ને ઉત્પન્ન થવું બધું સમય એક છે. દિવસ મરણ કાળે રુજુ ગતિવત અંદર સંસ્કૃત છે. મરણ કાળે રુજુ ગતિવત, મરણનો કાળ છે ત્યાં રુજુ ગતિ છે. એક ગતિ, એક ગતિનો વ્યય થયો તે જ કાળે પરમાં જાય છે. પદ્ધતિ સમય તો એક જ છે. મરણનો સમય જુદો, જ્યાંથી પછી બીજી ગતિ જવાનો સમય જુદો એમ છે. હા, જે સમય જ્યાં મરદે શીખ્યો મરણ થયું તે સમય ગતિ થાય પદ કરવું. હા હા, ક્ષીણ કષાય કર્મ સમય કેવળ જ્ઞાન ઉત્પત્તિ વત. એ છે કે ક્ષીણ કષાય બાર ને ગુણતાનો સમય જે છે તેનો, તે સમય ને વ્યય, તે જ સમય કેવળ જ્ઞાનની ઉત્પત્તિ. બારમાં ગુણસ્થાનનો છેલ્લે સમયનો વ્યય થાય છે, એ સમય કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. વ્યય થવાનો કાળ જુદો ને કેવળ જ્ઞાન નો ઉત્પન્ન જુદો એમ છે. અયોગી કર્મ સમય એ બીજો, ચૌદમે ગુણસ્થાનના છેલ્લે સમય મોક્ષ થાય છે ને, મોક્ષ વખત અયોગીના છેલ્લે સમય મોક્ષ થાય છે. એ છેલ્લો સમય છે એનો વ્યય, તે સમય મોક્ષ ની ઉત્પત્તિ. સમય જે છે નહીં, આ દાખલા એ રીતે ત્રણેય પર્યાયોના સ્વીકારવામાં સિદ્ધ કરવામાં આવ્યા છે. ત્યાં કાળભેદ હોઈ શકે
બાદ.